ओम शांति। गुड मॉर्निंग। 13 मई 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलेना महावाक्य छे। मीठा बाळको, बाप द्वारा तमने जे सृष्टिना आदि मध्य अंतनु ज्ञान मळ्यु छे एने तमे बुद्धिमा राखो छो, एटले तमे छो स्वदर्शन चक्रधारी। मीठा बाळको, बाप द्वारा तमने जे सृष्टिना आदि मध्य अंतनु ज्ञान मळ्यु छे एने तमे बुद्धिमा राखो छो, એટલે તમે છો સ્વદર્શન ચક્રધારી। પ્રશ્ન છે, રૂહને પાવન બનાવવા માટે રૂહાની બાપ કયું ઇન્જેક્શન લગાવે છે? ઉત્તર છે, મન મના ભવનો। આ ઇન્જેક્શન રૂહાની બાપના સિવાય કોઈ લગાવી નથી શકતો। બાપ કહે છે, મીઠા બાળકો, તમે મને યાદ કરો, બસ યાદથી જ આત્મા પાવન બની જશે। એમાં સંસ્કૃત વગેરે ભણવાની પણ જરૂરત નથી, બાપ તો હિન્દીમાં સરળ શબ્દોમાં સંભળાવે છે। રૂહને જ્યારે આ નિશ્ચય થઈ જાય કે હું રૂહાની બાપ અમને પાવન બનાવવાની યુક્તિ બતાવી રહ્યા છે તો વિકારોને છોડતી જાય છે। ઓમ શાંતિ। ઓમ શાંતિનો અર્થ તો બાળકોને સમજાવ્યો છે, આત્મા પોતાનો પરિચય આપે છે, મારું સ્વરૂપ શાંત છે અને મારું રહેવાનું સ્થાન શાંતિધામ છે, જેને પરમધામ નિર્વાણધામ પણ કહેવાય છે। બાપ પણ કહે છે કે દેહ અભિમાન છોડી દેહી અભિમાને બનો, બાપને યાદ કરો, એ છે પતિત પાવન। આ કોઈ પણ નથી જાણતું કે આપણે આત્મા છીએ, અહીં આવ્યા છીએ પાર્ટ ભજવવા। હમણાં ડ્રામા પૂરો થાય છે, પાછા જવાનું છે, એટલે કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે। આને જ સંસ્કૃતમાં કહે છે મન મના ભવ। બાપે કોઈ સંસ્કૃતમાં નથી કહ્યું, બાપ તો આ હિન્દી ભાષામાં સમજાવે છે, જેમ ગવર્મેન્ટ કહે છે એક જ હિન્દી ભાષા હોવી જોઈએ, બાપે પણ હકીકતમાં હિન્દીમાં જ સમજાવ્યું છે। પરંતુ આ સમયે અનેક ધર્મ મઠ પણ હોવાના કારણે ભાષાઓ પણ અનેક પ્રકારની કરી દીધી છે। સતયુગમાં આટલી ભાષાઓ હોતી નથી જેટલી અહીં છે। ગુજરાતમાં રહેવાવાળાની ભાષા અલગ, જે જ્યાં ગામમાં રહે છે તે ત્યાંની ભાષા જાણે છે। અનેક મનુષ્ય છે, અનેક ભાષાઓ છે। સતયુગમાં તો એક જ ધર્મ એક જ ભાષા હતી। હમણાં આપ બાળકોને સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ બુદ્ધિમાં છે, આ કોઈ શાસ્ત્રમાં નથી। એવો કોઈ શાસ્ત્ર નથી જેમાં આ નોલેજ હોય, ન કલ્પમી આયુનું લખેલું છે, ન કોઈને ખબર છે, સૃષ્ટિ તો એક જ છે। સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે, નવાથી જૂનું, જૂનાથી ફરી નવું થાય છે। આને જ કહેવાય છે સ્વદર્શન ચક્ર। જેને આ ચક્રનું નોલેજ છે એને કહેવાય છે સ્વદર્શન ચક્રધારી। આત્માને જ્ઞાન હોય છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, તે પછી કૃષ્ણને વિષ્ણુને સ્વદર્શન ચક્ર આપી દે છે। હમણાં બાપ સમજાવે છે, એમને તો નોલેજ પણ નથી। સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ બાપ જ આપે છે, આ છે સ્વદર્શન ચક્ર। બાકી કોઈ હિંસાની વાત નથી જેનાથી ગળું કપાઈ જાય, આ બધું ખોટું લખી દીધું છે। આ નોલેજ બાપ સિવાય કોઈ મનુષ્ય માત્ર આપી ન શકે। મનુષ્યને ક્યારેય ભગવાન કહી નથી શકાતું, જ્યારે કે બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ દેવતા કહેવાય છે, જે બાપની મહિમા છે તે દેવતાઓની પણ નથી. બાપ તો રાજયોગ શીખવાડી રહ્યા છે, એવું નહીં કહેવાશે. બાળકોની પણ એ જ મહિમા છે જે બાપની છે. તો બાળકો તો પણ પુનર્જન્મ લે છે, બાપ તો પુનર્જન્મમાં નથી આવતા. બાળકો બાપને યાદ કરે છે, ઊંચામાં ઊંચા છે ભગવાન, એ સદા પાવન છે. બાળકો પાવન બની પછી પતિત બને છે. બાપ તો છે જ પાવન, બાપનો વારસો પણ જરૂર જોઈએ બાળકોને. તો એક તો મુક્તિ જોઈએ, બીજું જીવન મુક્તિ જોઈએ. શાંતિધામને મુક્તિ, સુખધામને જીવન મુક્તિ કહેવાય છે. મુક્તિ તો બધાને મળે છે, જીવન મુક્તિ જે ભણશે એમને મળશે. ભારતમાં બરોબર જીવન મુક્તિ હતી, બાકી બધા આટલા મુક્તિ ધામમાં હતા. સતયુગમાં ફક્ત એક જ ભારત ખંડ હતો, લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. બાબાએ સમજાવ્યું છે, લક્ષ્મી નારાયણના મંદિર સૌથી વધારે બનાવે છે. બિરલા વગેરે જે મંદિર બનાવે છે તે આ નથી જાણતા કે લક્ષ્મી નારાયણને આ બાદશાહી ક્યાંથી મળી, કેટલો સમય રાજ્ય કર્યો, પછી ક્યાં ચાલ્યા ગયા, કંઈ પણ નથી જાણતા. તો જેમ ઢીંગલીઓની પૂજા થઈ છે, આને કહેવાય છે ભક્તિ. જાતે જ પૂજ્ય, પછી જાતે જ પૂજારી. પૂજ્ય અને પૂજારીમાં બહુ જ અંતર છે, એનો પણ અર્થ હશે ને. પતિત એને કહેવાય છે જે વિકારી છે. ક્રોધીને પતિત નહીં કહેશે, જે વિકારમાં જાય છે એને પતિત કહેવાય છે. આ કારણે તમને જ્ઞાન અમૃત મળે છે. જ્ઞાનના સાગર છે જ એક બાપ. આ સમયે તમને જ્ઞાન અમૃત મળે છે. જ્ઞાનના સાગર છે જ એક બાપ. બાબાએ સમજાવ્યું છે, આ ભારત જ સત્તો પ્રધાન ઊંચથી ઊંચ હતો, હમણાં તમો પ્રધાન છે. તમારી બુદ્ધિમાં છે, અહીં કોઈ રાજાઈ તો નથી. આ છે જ પ્રજાનું પ્રજા પર રાજ્ય. સતયુગમાં ખૂબ થોડુંક હોય છે, હમણાં તો કેટલા છે. વિરાજની તૈયારીઓ પણ થાય છે. દિલ્હી પરિસ્થાન તો બનવાનું જ છે, પરંતુ આ કોઈ જાણતું નથી. તેઓ તો સમજે છે આ નવું દિલ્હી છે, જૂની દુનિયાને બદલવાવાળા કોણ, આ કોઈને ખબર નથી, કોઈ શાસ્ત્રમાં પણ નથી. સમજાવવાવાળા એક જ બાપ છે. હમણાં આ બાળકો નવી દુનિયા માટે તૈયારી કરી રહ્યા છો, કોળીથી હીરા જેવા બની રહ્યા છો. ભારત કેટલું સોલ્વેન્ટ અર્થાત ભરપૂર હતું, બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં તો અનેક ધર્મ છે. હમણાં રહેમદિલ બાપને યાદ કરે છે, ભારત સુખધામ હતું, આ ભૂલી ગયા છે. હમણાં તો ભારતનો શું હાલ છે, નહીં તો ભારત સ્વર્ગ હતું. બાપનું જન્મસ્થાન છે ને, તો ડ્રામા અનુસાર એમને તરસ આવી જાય છે. ભારત તો પ્રાચીન દેશ છે, કહે પણ છે બરોબર, ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું, બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં ભારત બિલકુલ કિનારે આવીને પડ્યું છે. ગાય તો છે, ભારત અમારો દેશ સૌથી ઊંચો હતો, નામ જ હતું હેવન, સ્વર્ગ. ભારતની મહિમાની પણ કોઈને ખબર નથી. બાપ જ આવીને ભારતની કથા સમજાવે છે. ભારતની કથા એટલે દુનિયાની, અને સત્યનારાયણની કથા કહેવાય છે. બાપ જ બેસી સમજાવે છે. પૂરા 5000 વર્ષ પહેલાં ભારતમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, જેમના ચિત્ર પણ છે, પરંતુ એમને આ રાજ્ય કેવી રીતે મળ્યું? સતયુગમાં પહેલાં શું હતું? સંગમમાં પહેલાં શું હતું? કળિયુગ, કળિયુગ તો આ છે સંગમયુગ, જેમાં બાપે આવવું પડે છે. કારણ કે જ્યારે જૂની દુનિયાને નવી બનાવવાની હોય ત્યારે મારે આવવું પડે છે, પતિત દુનિયાને પાવન બનાવવા. મારા માટે પછી કહી દીધું છે સર્વવ્યાપી, યુગે યુગે આવું છું. તો મનુષ્ય જ મૂંઝાઈ ગયા છે, સંગમ યુગને ફક્ત તમે જાણો છો. તમે કોણ છો? બોર્ડ પર લખેલું છે, પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારી. બ્રહ્માના બાપ કોણ? શિવ ઊંચામાં ઊંચા. પછી છે બ્રહ્મા, પછી બ્રહ્મા દ્વારા રચના થાય છે. પ્રજાપિતા તો જરૂર બ્રહ્માને જ કહેવાય છે, શિવને પ્રજાપિતા નહીં કહેશે. શિવ બધા આત્માઓના નિરાકાર બાપ છે, પછી અહીં આવીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે, અર્થાત દત્તક લે છે. બાપ સમજાવે છે, મેં આમનામાં પ્રવેશ કર્યો છે, આમના દ્વારા તમે મુખ વંશાવલી બ્રાહ્મણ બનો છો. બ્રહ્મા દ્વારા જ તમને બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવું છું. હમણાં તમે બ્રહ્માના બાળકો બન્યા છો. બ્રહ્મા કોનું બાળક? બ્રહ્માના બાપનું કોઈ નામ છે? એ છે શિવ નિરાકાર બાપ. એ આવીને આમનામાં પ્રવેશ કરી એડોપ્ટ કરે છે, મુખ વંશાવલી બનાવે છે. બાપ કહે છે, હું આમના અનેક જન્મોના અંતમાં પ્રવેશ કરું છું, આ મારો બની જાય છે. સંન્યાસ ધારણ કરે છે. શેનો સંન્યાસ? 5 વિકારોનો. ઘર બહાર છોડવાની દરકાર નથી, ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહેવાનું છે. મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે. આ જ યોગ છે જેનાથી ખાદ નીકળી જાય છે અને તમે સત્વપ્રધાન બની જાઓ છો. ભક્તિમાં તો ભલે કેટલું પણ ગંગા સ્નાન કરે, જપ તપ વગેરે કરે, નીચે ઉતરવાનું જ છે. સત્વપ્રધાન હતા, હમણાં તમો પ્રધાન છે. પછી સત્વપ્રધાન કેવી રીતે બને તે બાપ સિવાય કોઈ રસ્તો બતાવી ન શકે. બાપ તો બિલકુલ જ સહજ રીત બતાવે છે કે મામે કમ યાદ કરો. આત્માઓથી વાત કરે છે, કોઈ ગુજરાતી કે સિંધીથી વાત નથી કરતા. આ છે જ રૂહાની જ્ઞાન. શાસ્ત્રોમાં છે શારીરિક જ્ઞાન, રૂહનું જ જ્ઞાન જોઈએ. રૂહ જ પતિત બને છે, એને જ રૂહાની ઇન્જેક્શન જોઈએ. બાપને કહેવાય છે રૂહાની અવિનાશી સર્જન. તે આવીને પોતાનો પરિચય આપે છે કે હું તમારો રૂહાની સર્જન છું. તમારો આત્મા પતિત હોવાના કારણે શરીર પણ નિરોગી થઈ ગયું છે. આ સમયે ભારતવાસી તથા આખી દુનિયા નર્કવાસી છે, પછી સ્વર્ગવાસી કેવી રીતે બની શકાય તે બાપ સમજાવે છે. બાપ કહે છે, હું જ આવીને બધા બાળકોને સ્વર્ગવાસી બનાવું છું. તમે પણ સમજો છો બરોબર, અમે નર્કવાસી હતા. કળિયુગને નર્ક કહેવાય છે, હમણાં નર્કનો પણ અંત છે. ભારતવાસી આ સમયે રૌરવ નર્કમાં પડ્યા છે, આને સૌરંતી પણ નહીં કહેવાશે. લડતા ઝઘડતા રહે છે. હમણાં બાપ સ્વર્ગમાં લઈ જવાના લાયક બનાવે છે તો એમનો માનવું જોઈએ. પોતાના ધર્મશાસ્ત્રને પણ નથી જાણતા, બાપને જ નથી જાણતા. બાપ કહે છે, મેં તમને પતિથી પાવન બનાવ્યા હતા, ન કે શ્રી કૃષ્ણએ. કૃષ્ણ તો પાવન નંબર 1 હતા, એમને કહેવાય પણ છે શ્યામ સુંદર. કૃષ્ણનો આત્મા પુનર્જન્મ લેતા લેતા હવે શ્યામ બન્યો છે, કામ ચિતા પર બેસી કાળા બન્યા છે. જગદંબાને કાળી કેમ દેખાડે છે આ કોઈ નથી જાણતું. જેમ કૃષ્ણને કાળા દેખાડ્યા છે તેમ જગદંબાને પણ કાળી દેખાડે છે. હમણાં તમે કાળા છો, પછી સુંદર બનો છો. તમે સમજાવી શકો છો ભારત બહુ જ સુંદર હતું. સુંદરતા જોવી હોય તો અજમેરમાં સોનાની દ્વારકામાં જુઓ. સ્વર્ગમાં સોના હીરાના મહેલ હતા, હમણાં તો પથ્થર પિત્તરના છે. બધું તમો પ્રધાન છે તો બાળકો જાણે છે શિવ બાબા બ્રહ્મા દાદા બંને સાથે છે. એટલે કહેવાય છે બાપ દાદા વારસો શિવ બાબા પાસેથી મળે છે. જો દાદાથી કહેશે તો બાકી શિવની પાસે શું છે? વારસો શિવ બાબા પાસેથી મળે છે બ્રહ્મા દ્વારા. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના. હમણાં તો રાવણ રાજ્ય છે, સિવાય તમારા બધા નર્કવાસી છે. તમે હમણાં સંગમ પર છો, હમણાં પતિથી પાવન બની રહ્યા છો, પછી વિશ્વના માલિક બની જશો. આ કોઈ મનુષ્ય નથી ભણાવતા. તમને મુરલી કોણ સંભળાવે છે? શિવ બાબા. પરમધામથી આવે છે જૂની દુનિયા જૂના શરીરમાં. કોઈને નિશ્ચય થઈ જાય તો પછી બાપથી મળ્યા વગર રહી ન શકે. કહે પહેલા બેહદના બાપને તો મળીએ, રોકી નહીં શકે. કહેશે બેહદના બાપ જે સ્વર્ગના માલિક બનાવે છે એમની પાસે અમને તરત લઈ જાઓ. જોઈએ તો ખરા શિવ બાબાનો રથ કયો છે. એ લોકો પણ ઘોડાને શિંગારે છે, પટકો નિશાની રાખે છે. તે રથ હતો મોહમ્મદનો, જેમણે ધર્મ સ્થાપન કર્યો. ભારતવાસી પછી બળદને તિલક આપી મંદિરમાં રાખે છે. સમજે છે આના પર શિવની સવારી થઈ. હમણાં બળદ પર તો ન શિવની ન શંકરની સવારી છે, કાંઈ પણ સમજતા નથી. શિવ નિરાકાર છે, તે કેવી રીતે સવારી કરશે? પગ જોઈએ જે બળદ પર બેસી શકે. આ છે અંધશ્રદ્ધા. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે પહેલી પોઈન્ટ. બાપથી જે જ્ઞાન અમૃત મળે છે એ અમૃતને પીવાનું અને પીવડાવવાનું છે. પૂજારીથી પૂજ્ય બનવા માટે વિકારોનો ત્યાગ કરવાનો છે. બીજી પોઈન્ટ છે બાપ જે સ્વર્ગમાં જવાના લાયક બનાવી રહ્યા છે એમની દરેક વાત માનવાની છે. પૂરું નિશ્ચય બુદ્ધિ બનવાનું છે. વરદાન છે અનુભવના વિલ પાવર દ્વારા માયાના પાવરનો સામનો કરવાવાળા અનુભવી મૂર્ત ભવ. અનુભવના વિલ પાવર દ્વારા માયાના પાવરનો સામનો કરવાવાળા અનુભવી મૂર્ત ભવ. સૌથી પાવરફુલ સ્ટેજ છે પોતાનો અનુભવ. અનુભવી આત્મા પોતાના અનુભવના પાવરથી માયાના કોઈ પણ પાવરને, બધી વાતોને, સર્વ સમસ્યાઓનો સહજ જ સામનો કરી શકે છે અને બધા આત્માઓને સંતુષ્ટ પણ કરી શકે છે. સામનો કરવાની શક્તિથી સર્વને સંતુષ્ટ કરવાની શક્તિ અનુભવના વિલ પાવરથી સહજ પ્રાપ્ત થાય છે. એટલે દરેક ખજાનાને અનુભવમાં લાવીને અનુભવી મૂર્ત બનો. સ્લોગન છે એકબીજાને જોવાના બદલે સ્વયંને જુઓ અને પરિવર્તન કરો. એકબીજાને જોવાના બદલે સ્વયંને જુઓ અને પરિવર્તન કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, સદા અચળ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે પોતે પોતાને ચેક કરો. દરેક શક્તિનો, દરેક પ્રાપ્તિનો, દરેક ગુણનો અનુભવ છે. જો અનુભવની ઓથોરિટી છે તો કોઈ પણ પરિસ્થિતિ અનુભવની ઓથોરિટીની આગળ કંઈ પણ પ્રભાવ નથી નાખી શકતી. અનુભવી મૂર્ત ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં અચળ અડોલ રહે છે, હલચલમાં નથી આવતા, કારણ કે સૌથી મોટામાં મોટી ઓથોરિટી અનુભવ છે. આહ્વાન કરો જે સમયે જે શક્તિનો તે સેકન્ડમાં સહયોગી બનશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.